તારીખ 10/6/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 490 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 203 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
મુનિઓને ઉપર ગાવે છે તો અંતરાત્મામાં ઉતરીને સાનુભૂતિમાં જીવતા હોય છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. વિષય શું ચાલે છે? આ સંસારમાં જીવોને અનેક પ્રકારની પ્રતિકૂળતા પૂર્વકર્મના ઉદયથી હોય છે અને આયુષ્ય પૂરું થયે દેહનો પણ વિયોગ થાય છે અને બધા સંયોગોનો પણ વિયોગ એક સાથે થાય છે. ત્યારે પરિણામ બગડે તો ઘણા કર્મોનું બંધન થાય છે અને જ્ઞાનપૂર્વક જો પરિણામ ન બગડે અને સ્થિર રહે, સ્વસ્થ રહે, જીવને વર્તમાનમાં પણ દુઃખ થતું નથી અને નવા કર્મનું બંધન પણ થતું નથી. એમાં મુનિઓની વાત કરી દ્રષ્ટાંત. જો મુનિઓને કેવા ઉપસર્ગ આવે છે તો આત્મામાં સસંવેદનમાં લીન થઈ જાય છે, તેવું જ્ઞાનને પ્રગટ કરે છે. ઉત્તર પરિષદ લોકો કહે છે, પોતે માનતા નથી અને પોતે એવી રીતે જાણતા પણ નથી. લોક દ્રષ્ટિએ તે ઉત્સર્ગ છે, લોક દ્રષ્ટિએ તે પ્રતિકૂળતા છે. અથવા કરુણાનું યોગ છે, તે અશુભ પ્રકૃતિનો ઉદય છે. પણ ઉદય ઉદયમાં છે ને આત્મા આત્મામાં છે. શુભ પ્રકૃતિનો ઉદય હોય કે અશુભ પ્રકૃતિનો ઉદય હોય, મોક્ષ માર્ગીને એની સાથે કંઈ લેવા દેવા નથી. બરાબર. એટલે કે મોક્ષ માર્ગી એનો સ્વામી થતો નથી. તમારે એવું નિર્ગ્રાહી કારણ અન્ય દ્રષ્ટિ સ્વામી થતા નથી. એટલે પોતાનું એને પોતાપણું એમાં થતું નથી કે જેથી પ્રતિબદ્ધપણું થાય. એટલે માત્ર જ્ઞાન પણ એ પોતાનો અનુભવ કરે છે, અન્ય જ્ઞેયોને માત્ર જ્ઞેય પણ એ જાણે છે, ભિન્ન જ્ઞેય કરે છે. મુનિઓ તો કેવળ જ્ઞાન સ્વરૂપમાં લીન થઈને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અનંત ભાવ દેવના કર્યા ભૂતકાળ વચ્ચે છે. આ જીવે અનંતભાવ દેવના કર્યા, મનુષ્યના પણ અનંતભાવ કર્યા, તેમજ કેટલાય પુણ્યના અને પાપના પ્રસંગો પણ બન્યા, ઉદયો પણ આવ્યા. નાનેથી મોટા, જગન્યથી ઉત્કૃષ્ટ પુણ્ય, જગન્યથી ઉત્કૃષ્ટ પાપ, બંને પ્રકારના ઉદય આવી ચૂક્યા. અનંતવાસ પંચ પરાવર્તન અનંતવાર છે ને, વસ્તુ વાત કરી, તેમાં કઈ નવું નથી. એમાં કઈ નવું નથી. તારે ક્યાંય રાજી કરાજી થવા જેવું છે ને. જે પુણ્ય પાપના ઉદય આવે છે એનાથી હીન અને એનાથી અધિક અનંતવાર આવ્યા. અનંતવાર આ સંસારની અંદર જો કંઈ બાકી રહી ગયું હોય તો એક આત્મા પ્રાપ્ત થવો, આત્માનો અનુભવ થવો એ બાકી રહી ગયું છે. બાકી કંઈક બાકી નથી, બધું વીતી ચૂક્યું છે. અર્થાત આત્માની સ્વાનુભૂતિને સમ્યક દર્શન બાકી રહી ગયું છે. આત્મા બાકી રહી ગયું એટલે આત્માનો અનુભવ અને સમ્યક દર્શન બાકી રહ્યા છે. એ અપૂર્વ છે, બાકી બધું કાંઈ નથી. માટે જીવનમાં આ જ કરવાની છે. માટે જીવનમાં આ જ કરવાની છે. આ ધ્યેય સૂચક વચનામૃત છે. આવું ધ્યેય થઈ જવું જોઈએ. અને જો આ ધ્યેય ન બાંધ્યું હોય તો હજી સુધી મુમુક્ષુજી આવું ધ્યેય ન બાંધ્યું હોય તો એને પોતાના આત્માને પૂછવું જોઈએ કે તો પછી તું કયા ધ્યેયથી આ પ્રવૃત્તિ કરે છે. પહેલા સંસારની પ્રવૃત્તિ કરતો હતો, સંસારનું ધ્યેય એના જેવું હતું. હવે તે ક્ષેત્ર બદલ્યું, આ કઈ સાંસારિક પ્રવૃત્તિ તો છે નહીં, તો આત્મા આત્માની વાતો છે, આત્મકલ્યાણની વાતો છે. હવે જો તે ધ્યેય ન બાંધ્યું હોય તો આ ક્ષેત્રમાં તારે આવવાનું કારણ શું? આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરવાનું પણ કારણ શું? સમય શક્તિ ખર્ચવાનું કારણ શું છે? અને ધ્યેય શૂન્ય પ્રવૃત્તિથી તમે સંલાભ થવાનો છો? નિશાંતતા વગેરેના બાંધ છોડવાનો અર્થ શું છે? નાનામાં નાનું કામ નિર્ણય કરીને કરે છે. નાનામાં નાનું એટલે શું? અહીંથી સ્વાધ્યાય પૂરો થયો અને ચપ્પલમાં પગ નાખ્યા પહેલા મેં નક્કી કરી લેશે ત્યાં જવું, ઘરે જવું છે કે કોઈ મમુક્ષને ત્યાં જવું છે, કે મંદિર જવું છે, કે માર્કેટ જવું છે, પછી ચપ્પલમાં પગ નાખીને હાલવા માંડે. સાધારણમાં સાધારણ કામમાં પહેલાં તો નક્કી કરી લેશ કે મારે શું કરવાનું. આવડું મોટું કામ લઈને બેઠું બેઠો છું, આખા સંસારને ઉથલાવીને હંમેશને માટે તારે સુખી થવું છે, એનો કાંઈ નિર્ણય નહીં, નિર્ધાર નહીં, તારે હિત નથી કામ કરવાનું. કયું કામ તમે નિર્ણય કર્યા વગર કરો છો બતાવો? કોઈ દિવસ રેલવે સ્ટેશને જઈને એવી રીતે ટિકિટ માગી કે ટિકિટ આપી દે ને 2 રૂપિયા 200 500 ટિકિટ આપો? ક્યાંની ટિકિટ? કાંઈ હજી નક્કી નથી થતો. એમ કોઈ ટિકિટ બારી જાય છે? હજી કાંઈ નક્કી નથી થતો. આ તો વર્ષો વીતી જાય તો હજી કાંઈ નક્કી ધ્યેય નક્કી નથી થયું. કેમ ચાલે? કામ કેવી રીતે થાય? જેમ ડેસ્ટિનેશન નક્કી કર્યા પછી, પહોંચવાનું સ્થળ નક્કી કર્યા પછી, ઓટોમેટિક તે બાજુની ચાલ ગોઠવાઈ જાય છે. પછી ભલે તમે 56 વિચાર કરો ચાલતા ચાલતા, અને ટ્રાફિક આવે ત્યારે એ બધાના ધ્યાનથી તમે તારવતા જાઓ પોતાની જાતને, એક્સિડન્ટ ન થાય, પણ તમારા ચાલવાનો ઓટોમેટિક એ બાજુ થાય. બધા વળાંક એ બાજુ ના તમે ચાલો, બરાબર, એ બાજુ ના વળો. એવું જેમ સહજ છે તેમ ધ્યેય બાંધ્યા પછી ધ્યેયને અનુસરીને પરિણામની ચાલ ઓટોમેટિક થાય છે. આ ધ્યેય બાંધવાનો એ બહુ સારો ફાયદો છે, એ સહજતા આવે છે પરિણામમાં, અને એ સહજપણે પરિણામ એ બાજુ ચાલવા લાગે છે. નહીં તો ચાલતા નથી, ગમે તેમ ચાલે છે, અને પછી મૂંઝાવવું પડે છે કે મારા પરિણામ કેમ આમ ચાલે છે, ઘડી કામ ને ઘડી કામ, ઘડી કામ ને ઘડી કામ, ચડાવ ઉતાર કેમ આવે છે? જે બાંધ્યું નથી એટલે પરિણામની ચાલ સરખી ગોઠવાતી નથી. જેમ નિર્ધારિત સ્થળે સહી સલામત રીતે સમયસર પહોંચવું હોય તો આપણી ગાડી રાઈટ સ્પીડમાં, રાઈટ દિશામાં, રાઈટ ડિરેક્શનમાં, રાઈટ ટ્રેકમાં ચાલવી જોઈએ. તો તમે બરાબર એ રીતે પહોંચી જાઓ. એમ તમારા પરિણામમાં રાઈટ ટ્રેક ને રાઈટ સ્પીડ ક્યારે આવે, રાઈટ ડિરેક્શન ક્યારે આવે, જે બાંધ્યું હોય. માટે જીવનમાં આ જ કરવા જેવી છે, બીજી બધી વાતો ઊભી થશે સંસારની, ગૌણ રાખવાની, મુખ્ય નહીં કરવાની પણ ગૌણ રાખવાની. અને ધ્યેય બાંધ્યું હશે તો ગૌણ રહેશે, ધ્યેય મુખ્ય થશે. નહીં તો સંસારનું ધ્યેય બાંધેલું છે, સંસારના સંગ પ્રસંગો મુખ્ય થશે અને આ પ્રવૃત્તિ કરવા છતાં પણ ગૌણ રહેશે, એટલે કે આ પ્રવૃત્તિનો કોઈ સફળપણો નહીં હોય, નહીં થાય. માટે જીવનમાં આ જ કરવા જેવું છે, મારે મારું આખરી પહોંચવાનું સ્થાન છે, મારે ક્યાં ક્યાં જવું છે તો હું આ બધું કરું છું. ત્યારે ગુરુદેવ એવી વાત આપી છે આપણને પૂર્ણતા, તારા પરિણામ એ દિશામાં ગોઠવવા માંડશે, પૂર્ણ શુદ્ધિ માટેના તારા પરિણામ ચાલુ થશે. જો ધ્યેય બાંધ્યું હશે માટે ધ્યેય બાંધીને કામ કર, પ્રવૃત્તિ કર. ધ્યેય શૂન્ય પ્રવૃત્તિનો કાંઈ અર્થ નથી, ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ એ નિરર્થક પ્રવૃત્તિ છે. નાનામાં નાના કામમાં નક્કી તો કરી જ લેશ, પણ અહીંયા શું કરવાની સીધી વાત. આ એક કામ કરવાની વ્યવસ્થિત પદ્ધતિ છે, કામ કરવું તો વ્યવસ્થિતપણે કરવું કે જેથી કામની સફળતા મળે, મિત્ર કંઈ અર્થ નથી. નિશાળે રોજ ભણવા થાય છોકરો, રેગ્યુલર નિશાળે પણ 12 મહિને પરીક્ષામાં કાંઈ આવડે નહીં, પેપર સામે આવે ત્યારે કાંઈ આવડે નહીં, નાપાસ પડે. ત્યારે એને પૂછે કે પણ 12 મહિના શું કર્યું તે, આ રોજ નિશાળે જતો હતો, ટાઈમસર જતો હતો, હાજી બધા પીરિયડ એટેન્ડ કરતો હતો, પણ મારે પાસ થવું છે, નાપાસ નથી થવું, એવું મેં નિર્ણય કર્યો થઈ ગયો. હા, છતાંય ત્યાં આ ક્ષેત્રમાં ભૂલ થાય છે. મોટા ભાગના મુમુક્ષુ ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ કરે છે, બોલો. મોટા ભાગના, અરે આ વિષય ઉપર વિચારના એ નથી ને, ધ્યાને નથી ને, પૂરી સમજ પણ નથી. સૂત્ર તો ગુરુદેવે આપ્યું છે, સૂત્ર તો ગુરુદેવે આપ્યું છે કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત. એના ઉપર ચર્ચા કેટલી આપણે ત્યાં કહો, સોનગઢના સ્વાધ્યાય મંદિરના 4 દિવાલમાં દક્ષિણ બાજુની દિવાલ ઉપર એક એક ફૂટના અક્ષરે આ સૂત્ર લખ્યું છે. અક્ષરની સાઈઝ 12-12 ઇંચના અક્ષર છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે, નીચે બેસ કરીને પૂજ્ય ગુરુદેવ શ્રી છે. એની ચર્ચા થાય છે કે એની વિચારણા થાય છે, કે ચાલે છે કે આપણું ધ્યાન ન ખેંચાય શું કરે, કેમ ધ્યાન ખેંચાતું નથી, આપણને પડી નથી એ વાત, એમ કેમ ગાડું હાલે છે, ધ્યેય શૂન્ય પ્રવર્તિત. રૂટિન કરી નાખે, રોજ નિશાળે જાઉં, દફતર લઈને પાછા આવું, દફતર લઈને. બીજું કઈ નહીં, શાસ્ત્ર થેલીમાં નાખીને જાવું, બધું થેલીમાં નાખીને પાછા આવું. કારણ એવું હોય છે કે હું પણ આમાં ગણાવ, ઠીક, જે સમૂહ ભેગો થાય છે થોડો કે જાજો, એ તો અપેક્ષિત છે થોડું જાજો, પણ એમાં પોતાની ગણના હોય છે. હું પણ આમાં ગણા, તમે પૂજામાં આવ્યા હતા કે નહોતા આવ્યા, તમે ભક્તિમાં બેઠા હતા કે નહોતા બેઠા, તમે વ્યાખ્યાનમાં હતા કે નહોતા, આ બધી ચર્ચા થાય છે. એમ થતું શું કરવા, કોકના હાટું કરવાનું છે. હા, પણ ગણાવવું છે, ગણાવીને સંતોષ માનવો છે. હું આટલા વર્ષથી આ ધાર્મિક પ્રવૃત્તિ કરું છું, પણ આટલા વર્ષથી તું ધાર્મિક પ્રવૃત્તિ કરે છો અને હજી પહેલે પગથિયે પગ મૂક્યો નથી, મુમુક્ષુતા નામ. મોક્ષ માર્ગનું પહેલું પગથિયું તો સમ્યક દર્શન છે. મુમુક્ષુતાના પહેલા પગથિયે વેદનામાં પણ આવ્યો નથી, તો એનો કેમ એમ થયું, રૂટિન થઈ ગયો. સત્સંગ કરવો એ પણ રૂટિન થઈ ગયો. ગુજરાતી મેં ચલેગા, હા બરાબર, અને એ પરિસ્થિતિ ની વાસ્તવિકતા છે. આ ભૂલ જીવ કરતો આવ્યો છે, કરી રહ્યો છે. બાકી બહારનું બધું જીવને મળી ચૂક્યું છે, મળ્યા વગરનું કાંઈ બાકી નથી, પણ જીવ બધું ભૂલતો આવ્યો છે, ભૂલી ગયો છે. દુઃખ વેઠા એ પણ ભૂલ્યો છે, સુખ ભોગવા એ પણ ભૂલ્યો છે, બે માનેલા છે, બે માનેલા છે. હા, જ્યાં જ્યાં ત્યાં એક આત્માની પ્રાપ્તિ બાકી રહી ગઈ છે, માટે તેનો પુરુષાર્થ અને તેની ભાવના કરવી. ભાવના કરે તો પુરુષાર્થ ઉત્પન્ન થાય. પાયામાં જે વાત છે એ ભાવનાની છે. ભાવના વગર બધી વાતો લુખી રહેશે, બધી ક્રિયાઓ પણ લુખી રહેશે, અને કોઈ પણ કામની વ્યવસ્થાનું મંડાણ નહીં થાય, શરૂઆત નહીં થાય. દેહ છૂટતા નાના નાના બાળકોને અહીંયા છોડીને જાય અને છોકરા પોતાના પૂનથી મોટા થાય છે. નાનપણમાં બાળક મૂકીને મા બાપ મરી જાય છે, એનો પ્રારબ્ધ લઈને આવ્યા છે, મોટા થઈ જાય છે. ઘણા એવા દાખલા બધા મુંબઈમાં ફૂટપાયરી ઉપર સુઈને મોટા થયેલા માણસો ધંધા વેપારમાં પડ્યા પછી મોટા શ્રીમંત થઈ ગયા. અમારા સગા સંબંધીમાં આ બધું જોયું. અમે તો મા બાપ તો નાનપણમાં મરી ગયા હતા, અમે ત્રણ ચાર ભાઈઓ હતા, મામાને ત્યાં રહેતા હતા, એમની જગ્યા નાની હતી, તમે ફૂટપાયરી ઉપર હું રહેતા. પછી એમણે લગાડી દીધા ધંધા, અત્યારે તો અત્યારે પૈસા એટલા થઈ ગયા છે, મકાનો લીધા, ફલાણો કર્યું, ભીધું કર્યું, આમ તેમ કર્યું, પ્રારબ્ધાધીન છે. જગતમાં તો આવું ઘણું જ બને છે, આવા એક દાખલા નથી, આવા તો ઘણા દાખલા છે. માટે આધાર બુદ્ધિ છોડીને શું હિંમત રાખીને, હિંમત રાખવામાં આધાર બુદ્ધિ છોડવી પડે. આધાર બુદ્ધિ હોય ત્યાં સુધી હિંમત ન હાલે. તમારો આધાર ખસી જશે તો પોતે હિંમત રાખીને આત્માનું શરણ લેવું. સંયોગોની આધાર બુદ્ધિ છોડીને આત્માનું શરણ લેવું. કેમ કે જે કાંઈ સંયોગ વિયોગ બહારની પરિસ્થિતિ એ કેવળ પ્રારબ્ધાધીન થવાની છે, એમાં કોઈનું ચાલતું નથી, કોઈની ઈચ્છા પ્રમાણે બને છે બધું જ. બધાનો અનુભવ ના પાડે છે એવું તો બધું નથી. માટે હિંમત રાખીને અથવા સાચું સાચી સમજણ કરીને, સમજણ ના બળે, સાચી સમજણ રાખીને સમજણ ના બળે આત્માનું શરણ લેવું, ધર્મમાં ચિત્ત લગાવવું. ચિત્ત લગાવવું એટલે રૂચિપૂર્વક કરવું. ધર્મ કરવો એ રૂટીનથી નહીં પણ રૂચિપૂર્વક કરવું. ખરું તો આ કરવાનું છે, જે ખરેખર કરવા યોગ્ય છે તે આ છે. પુરુષાર્થ કરીને મન વાળવા જેવું છે. આ બાજુનું કામ કરવા માટે મન ન વળતું હોય એક વાર તો પુરુષાર્થ કરીને વાળવા જેવું છે. હિંમત હારી જાય છે માણસો. શું થાય છે, સંયોગો અવળા હવળા થાય છે, હિંમત હારી જાય છે. સારા સંયોગો થાય તો હિંમત આવી જાય છે, નબળા થાય તો હિંમત હારી જાય છે. અરે આમ થયું, આમ થયું, આમ થયું, શું થશે, શું થશે, અને હું ધ્યાન નહીં દઉં તો, હવે મારે વધારે ધ્યાન દેવું પડશે, ધ્યાન નહીં દઉં તો, હિંમત હારી જાય છે. અને આત્મકાર્ય કરવામાં તો એ વાત સામે આવવાની છે કે જ્યારે તમારે તમારું ધ્યાન બરાબર આત્મકાર્યમાં કેન્દ્રિત કરવાનું છે ત્યારે તમારા સંસારના ઉદય કાર્યોમાં ઉદાસીનતા, ઉપેક્ષા અને ઓછું ધ્યાન દેવાનું બનશે. બરાબર. હવે જ્યારે ધ્યાન ઓછું દેવાનું બનશે ત્યારે એક સમસ્યા, પ્રશ્ન સામે ઊભો રહેશે કે હું ધ્યાન નહીં રાખું તો કાંઈક ગડબડ થશે તો આવવાનું છે. તો કે એક વખત હિંમત રાખવી એ બધું પ્રારબ્ધાધીન છે. પ્રારબ્ધ પ્રમાણે મતિ કામ કરવાની છે. કેવી રીતે મતિ કામ કરવાની છે? પ્રારબ્ધ પ્રમાણે. મુંબઈમાં જગ્યાના ભાવ 100-200 ગણા વીધા છે છેલ્લા 25-30 વર્ષનો. આપણે લાંબો ઇતિહાસ ન ગણીએ, 30-35 વર્ષનો ઇતિહાસ ગણીએ તો 100-200 ગણા ભાવ થયા કે નહીં? આપણી અક્કલ કેમ ન ચાલે? 500 વધ્યા તો 500 વાળી રૂમ લઈ ગયો, 1000 પાણી હોય તો 1000 વાળી લઈ ગયો, 10000 પાણી તો 10000 વાળી જગ્યા લઈ ગયો. કેટલા થયા વાત? 100-200 ગણા એટલે કોઈ ચીજમાં એવા ભાવ થયા? સોનાના નથી થયા, સોનાના ઘેરાના નથી થયા. અરે ધંધો કરતા હોય એને એટલી બુદ્ધિ નથી આવતી જેટલી આવવી જોઈએ એટલી. એમાંય તો મતિ કર્મ પ્રમાણે જ કામ કરે છે. આ બેઠા જો આ તો આ ભાવ અત્યારે કે કાંઈ એમ નહીં, આ તો આ મફત મળતું હતું પણ સુધી કંઈ વિચાર ન આવ્યો. કેમ? કે તમારી કર્માનુસાર એની મતિ છે. તમને જે સૂજે એ પણ તમારા પ્રારબ્ધ પ્રમાણે જ સૂજે. સોનાની ખાણ પાણી થી હેલે જ આમ સોનું લીધા વગર નીકળી જાવ. અને નહીતર બગાસું ખાવું તો મોઢામાં પતાસવું પડે ઉપર, બગાસું ખાતા પતાસવું આવી જાય. આ તો બધું રોજનો અનુભવ છે આપણા લોકોનો. છતાં આપણને આધાર બુદ્ધિ ને કરતા બુદ્ધિ મારી નાખે છે એટલે આત્માને કરવા દેતા નથી, ભાવ મરણમાં જવું પડે છે. મિત્ર આ તો રોજનો અનુભવ છે. ખરું તો આ કરવાનું છે, પુરુષાર્થ કરીને મન વાળવા જેવું છે. સૌના રસ્તે સૌ ચાલ્યા જાય છે, સૌના રાગના રસ્તે. સૌ ઘરમાં 5-7-10 વર્ષનો બાળક હોય તો એના રાગમાં એ રમે છે. શેમાં રમે છે? એના રાગમાં રમે છે, એના મિત્રો, એની રમત, એનું ભણવું, પછી એના રાગમાં હાલે છે. એમાં તમે ગડબડ કરો તો ન હાલે. 5 વર્ષનો છોકરો હોય કે મને આ રમકડું 2 રમકડા પીડ્યા છે અને મારે આ જોઈએ છે, તો નાનો ભાઈ કે બહેન હોય કે મારે આ જોઈએ છે, તો કે ચાલ તર તું આ રે ને તું આ રે, એટલે ધડ દે ને ઘા કરે, ના નહીં ચાલે, મારે ઓલું જ જોઈએ છે. સ્વતંત્ર છે જીવ. સૌના રાગના રસ્તે સૌ ચાલ્યા જાય છે. આ જીવ મમત્વ કરીને એની પાસે પોતાની ઈચ્છા પ્રમાણે કંઈ કરાવવા માગે, દુઃખી થવાનો. બીજું કંઈ એમાં દુઃખી થવાનો રસ્તો છે? દુઃખી થવાની લાઈન. સૌના રસ્તે સૌ ચાલ્યા જાય છે, કોઈ કોઈને રોકી શકતો કોના પરિણામને કોણ રોકે? ઉપરથી ઇન્દ્ર આવે કે નરેન્દ્ર આવે કે જીનેન્દ્ર આવે, જીનેન્દ્ર નથી લીધું, કોઈ પણ આવે, આયુષ્ય પૂરું થાય તેને કોઈ રોકી શકતો નથી. આયુષ્ય શું? કોઈ સંયોગોને કોઈ ઉદય આવે ને કોણ ફેરવે? ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ ફેરવી શકે નહીં. એ કુદરતની વ્યવસ્થા છે અને એ વસ્તુના વિજ્ઞાન અનુસાર ચાલે છે. એમાં ફેરફાર થઈ શકે નહીં, અશક્ય છે. ફેરફાર થવો જ અશક્ય છે. એટલે કરતા બુદ્ધિ તો તૂટી જાય એવી વાત છે. જીવ પોતાની મેળાએ ગતિ કરીને ચાલ્યો જાય છે. એવી મતિ એવી ગતિ અને ગતિ એવી પાછી મતિ. યા મતિ સા ગતિ, એવી મતિ એવી ગતિ થવાની. જે ગતિમાં જવાનો એ અનુસાર એની મતિ કામ કરવાની, પાછી કર્માનુસાર. આમ નામ ચક્રમ ચાલે છે સંસારનું. એમાંથી બહાર કાઢવાની વાત છે. આ શરીર પણ પોતાનું નથી તો બીજા સગાવાલા પોતાના ક્યાંથી થાય? શરીર હું, શરીરનો એક વાળ તારી ઈચ્છા પ્રમાણે કામ કરવાનું નથી. એક રૂમાડું પણ ખરે તો પછી આખું શરીર તો ક્યાંથી કરે? કઈ ન કરે પણ આ કોળીઓ ગળા હેઠે ઉતાર્યા પછી એની વ્યવસ્થા પોતાની ઈચ્છા પ્રમાણે થાય છે. કે મારું લોહી વધવું જોઈએ, કે ચરબી વધવી જોઈએ, કે ઘટવી જોઈએ, કે કાંઈ ચાલે. પરમાણુ સ્વતંત્ર પરિણામ છે. જે એની વ્યવસ્થા થાય એ. કોઈ એક માણસ એકલા ઘઉં ખાય કે એકલા મગ ખાય કે એકલા ચોખા ખાય, એક જ અનાજ ખાય છે, તો એમાંથી સપ્ત ધાતુ થાય. અને દાળભાત શાક રોટલી 5-10 માના ખાતો હોય તો એમાંથી સપ્ત ધાતુ થાય. એકલા ફ્રૂટ ઉપર રહીએ તો શબ્દ ધાતુ થાય, વહેંચાય જાય પરમાણુ એ રીતે શરીરમાં વહેંચાઈ જવાનો આપોઆપ. એ ઘઉંમાંથી કેટલાક પરમાણુનું લોહી થયું ને કેટલાક પરમાણુનું લોહી ન થયું એ આપોઆપ વ્યવસ્થા છે એના સાયન્સ પ્રમાણે. જીવની ઈચ્છાની દખલ એમાં કામ આવે એવું નથી. મેં બહુ ચાવી ચાવીને ખાધું છે માટે એનું લોહી થાય એવું કાંઈ નથી. અમારી સાધર્મી મિત્ર હતા જેની સાથે હું ફોન ઘડી ગયો પહેલા, બહુ દુબળા ને હાજા માંદા રહ્યા કરે, મારી ઉંમર નાની હતી બાદશ કરી ખરી સમિતિમાં બેઠા બેઠા હારે જમતા હતા અમે, એનો ખોરાક બી ઓછો બે ત્રણ રોટલી ખાય પછી મારી ઉંમર નાની હું પાંચ છ રોટલી ખાઈ જાઉં બાદશ કરી ખરી ઉંમર. હું પાંચ છ રોટલી ખાઉં ત્યારે એને માંડ બે રોટલી દોઢ રોટલી ખૂટી હોય ખૂબ ચાવી ચાવીને ખાય. હું કહું શાંતિભાઈ બહુ ધીમે ધીમે ખાવ તમે, કેમ બહુ ધીમે ધીમે ખાવ છો? ના મતલબ શાંતિ બધું ઓછા છે, આપણા પીકમાં દાંત નથી ચાવીને જ ખાવું જોઈએ માણસ, પેટમાં કાંઈ દાંત થોડા છે કે શાંતિભાઈ તમે ખૂબ ચાવી ચાવીને ખાવ છો, માનો કે હું તમે દોઢ રોટલી ખાવ હું છ ચડાવી જાઉં તો તમારે જેટલું ચાલતું નથી વાત તો નક્કી છે. હા બરાબર, હવે તમારું શરીર જોવાનું મારું શરીર જોવાનું, તમે રોજ હાજા માંદા રહ્યો છો. હા મને કાંઈ પથરાય પડતા નથી જોવો, કોઈ શરીરની ફરિયાદ નથી. એટલે જીવ એમ માને કે આમ કરીએ તો આમ થાય ને આમ કરીએ તો આમ થાય, પ્રારબ્ધ પ્રમાણે થાય. કેવી રીતે થાય? પ્રારબ્ધ પ્રમાણે થાય. આ શરીર પણ પોતાનું નથી તો બીજા સગાવાલા પોતાના ક્યાંથી થાય? આ બધા મારા છે તેમ તેને કલ્પનાથી માન્યું છે. જેટલા કુટુંબીજનો છે એ મારા છે એ કેવળ કલ્પના છે, વાસ્તવિકતાનો એક અંશ એમાં નથી. કેમ કે તારું અસ્તિત્વ તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સમાપ્ત થઈ જાય છે, પછી તારા પણ આવ્યું ક્યાંથી? તું ક્યાં છો? ક્યાં તું તો બધેથી એબસન્ટ છો, પણ જોતા મેં તને મારા દેખાય છે. બેઠા હોય એમાં એ કુટુંબના બે જણ બેઠા હોય તો વિકલ્પ ન કરવો પડે કે આ તેના પારકા છે ને આ મારા છે, એવો વિકલ્પ કરવો પડે છે? તારું અસ્તિત્વ તારામાં પૂરું થાય છે, બીજામાં મારા પણ તું લાવ્યો ક્યાં છે? આવ્યું ક્યાં છે? મેં તારી હયાતી નથી. આ શરીર પણ પોતાનું ધાર્યું કરતું નથી, કેમ કે તે પરદ્રવ્ય છે, એ પારકું છે. શરીર જળ પરમાણુનો જથ્થો છે, તું ચૈતન્ય સ્વરૂપે આત્મા છો. પછી ચૈતન્ય જળમાં પોતાપણું કેમ કર્યું? એક પરમાણુમાં શરીરના એક પરમાણુમાં પણ આત્માનું અસ્તિત્વ નથી, હૈયાતું નથી. અહીંથી કટકોક આપી દઈએ તો થઈ ગયું, આત્માની હારે કટકામાં જવાનો કે નહીં જવાનો? ઓપરેશન કરીને કાપી નાખે છે. પરમાણુ પરમાણુ જ રહે છે હંમેશા, આત્મા આત્મા જ રહે છે. સંયોગ છે પણ એકબીજાના સ્વરૂપમાં એકબીજાના સ્વરૂપનો પ્રવેશ નથી. આત્માના પરિણામ સુધારી ખરું તો મને પરથી સુખ નથી, સુખ આત્મામાં ભરેલું છે એમ સમજી પોતાને ધર્મ કરવા જેવો છે. આત્માના પરિણામને સુધારીને આકુલતા છોડી, પરિણામ સુધારવા એટલે આકુલતા છોડવી. મને પરથી સુખ નથી, સુખ બુદ્ધિ છોડીને મિત્ર આકુલતા થયા વગર રહેશે. પર દ્રવ્યમાંથી સુખ લેવાની જે બુદ્ધિ છે એ પરિણામને પર બાજુનું ખેંચાણ ઉભું કરશે, સુખ મળશે નહીં એટલે આકુલતા થયા વિના રહેશે. સુખ આત્મામાં ભરેલું છે, આ માટે સુખની વાત કરે છે. સંસારમાં બધા પ્રાણી સુખી થવા માટે પ્રયત્નવંત છે, એક પણ પ્રાણી એક પણ જીવ એવો નથી કે જે સુખ માટે પ્રવૃત્તિ કર્યા વિના જીવે છે. છતાં પણ કોઈને તૃપ્તિ થતી નથી કે મને સુખ મળી ગયું, એવી તૃપ્તિ કોઈને થતી નથી. કેમ કે એનો પ્રયત્ન ચાલુ રહે છે અતૃપ્ત અવસ્થામાં, એની સાબિતી છે. સુખ દુઃખનો કોન્સેપ્ટ ખોટો હોવાથી, મિસકોન્સેપ્ટ હોવાથી પ્રવૃત્તિની દિશા પણ ઉલટી જ રહે છે. છતાં પણ વિશેષ વિચાર શક્તિના અભાવમાં જીવ એમને ગાડરિયા પ્રમાણે જેમ ગાડું ગબડાવે રાખે છે. બુદ્ધિશાળી માણસ મળેલા તો હાઈલી ઇન્ટેલિજન્ટ પર્સન હતા, બહુ સાહિત્ય વાંચેલું, ભણેલા ગણેલા, એજ્યુકેટેડ માણસ. મને કે ધર્મની બાબતમાં મેં ઘણું વાંચ્યું છે, દુનિયાના ઘણા ધર્મોના પુસ્તકો ઉછાવી ગયો છું, પણ મને અંધશ્રદ્ધા સિવાય ધર્મમાં કાંઈ લાગ્યું નથી. તમે ધાર્મિક ક્ષેત્રના માણસ છો, પણ મને જે અત્યાર સુધી સમજાણું એમાં આ મારું ટોટલ છે. ત્યારે મેં કહ્યું કે તમે ઘણા ધર્મનું વાંચ્યું હશે, નાગર હતા પોતે, નાગર બ્રાહ્મણ, જૈન ધર્મની બાબતમાં કાંઈ વાંચ્યું હોય તો કે જૈન ધર્મની બાબતમાં જૈનના પુસ્તકો નથી, બાકી કુરાન, મુસલમાનના, ખ્રિશ્ચનના, બાઇબલના, હિન્દુના, બીજા ઘણા વાંચી નાખ્યા છે, બૌદ્ધના. ખરેખર તમે કમનસીબ માણસ છો, શું કહેવું બધું મારે. જો તમે જૈન ધર્મના પુસ્તક વાંચતા હો તમારે તમારો અભિપ્રાય બદલી નાખવો પડે, કેમ કે એ એબ્સોલ્યુટ સાયન્સ છે. જૈન ધર્મ એ કોઈ ઓર્થોડોક્સી નથી, અંધશ્રદ્ધા નથી, એ સંપૂર્ણ વિજ્ઞાન છે. અને કોઈ પણ બુદ્ધિવાળાની બુદ્ધિનું પાણી ઉતરી જાય એવા ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ્સ લોકોએ લખેલા શાસ્ત્રો છે. એવા બુદ્ધિના જે મોટા જાયન્ટ્સ કહેવાય ને એને લખેલા શાસ્ત્રો, જેવા તેવા એ લખેલા નથી. કે જેની બુદ્ધિ ન ચાલતી હોય અને ભગતડા થઈ ગયા હોય એની વાત નથી. તમારી બુદ્ધિને એકવાર ઊભી રાખી કાંઈ નહીં. હવે તમે એમ કહો છો કે અંધશ્રદ્ધા એ બહુ સારી ચીજ, ખરાબ ચીજ છે, માટે એ ક્ષેત્રમાં મેં ઝૂકાયું નથી. મારી શક્તિને મેં દેશ સેવા માતા કર્યા, લોકસેવામાં હતા, સમાજસેવક હતા, નેતા હતા, સારા એવા સમાજ સામાજિક નેતા હતા. તો હવે હું તમને કહું છું, કે વિજ્ઞાન મેં તો તમે માનો છો, તો કા વિજ્ઞાન મેં તો માનવું જ પડે. આ વિજ્ઞાનનો જમાનો છે, શેનો જમાનો છે? વિજ્ઞાનનો જમાનો. તો તમે વૈજ્ઞાનિક રીતે સુખને કેવી રીતે નિશ્ચિત કર્યું છે કે મટીરિયલાઇઝ કર્યું છે? આમાં જોવા વિના મારા એક જ પ્રશ્ન કર્યો. તમારો ડ્રેસ તો વેપારી જેવો હતો. મને કહે તમે દેખાવ છો વેપારી જેવા, પણ વેપારી લાગતા નથી. પેલું જેને એમ કહ્યું, તમે દેખાવ છો વેપારી જેવા પણ વેપારી લાગતા નથી. હું તો વેપાર જ કરું છું, બીજો બજારમાં મારી ઓફિસ છે ને, મને સર વેપાર. તમારો પ્રશ્ન તો વેપારી જેવો નથી. હું બીજી વાત કરું કે દુનિયા આખી સામગ્રી અને સંયોગ મેળવવામાં પૈસા દ્વારા વધારવામાં સુખ માન્યું છે, અને આખી દુનિયાના માણસોની દોડી છે, બરાબર? તો કે હા. પછી તમારો રશિયાનો માણસ હોય કે અમેરિકાનો હોય કે હિન્દુસ્તાનનો હોય, બરાબર, આખી દુનિયાના માણસોની આ દોડ. તમે આવી ગયા તો કે હા. હવે જો તમે વૈજ્ઞાનિક રીતે સુખને નક્કી ન કર્યું હોય કે ત્યાં સુખ છે કે નહીં, એ સામગ્રીથી સુખ મળે છે કે નહીં, ત્યાં સુખનું અસ્તિત્વ છે કે નહીં, અને સાયન્સની દ્રષ્ટિએ સુખ શું છે, કે કોઈ સબસ્ટન્સ છે, પ્રોપર્ટી ઓફ ધી સબસ્ટન્સ છે, કેરેક્ટર ઓફ ધી સબસ્ટન્સ છે, પોઝિશન ઓફ ધી સબસ્ટન્સ છે, સાયન્સની દ્રષ્ટિએ શું છે, એવું તો કંઈ નક્કી કર્યું નથી. મેં કીધું તો પછી તમારી દોડ છે એમાં અંધશ્રદ્ધા નથી તો હું છે? આજથી 1500 વર્ષ પહેલા લોકો યજ્ઞ કરતા હતા. વરસાદ ન આવે ત્યારે, દુષ્કાળ પડે ને ત્યારે યજ્ઞ કરે, એમાં જીવતા પ્રાણીઓનો હોમ કરે, કાપી મારી પાડાવને કાપી નાખતા. બકરા બકરા તો છે, મોટા મોટા પાડાને વધારી નાખે, અને એમ માને કે વરુણ દેવતા સુખી થશે અને વરસાદ આવશે. આ અંધશ્રદ્ધા હતી કે કાંઈ બીજું કાંઈ? તો કે હા, અત્યારે તો કોઈ માને જ નહીં એવું, તો હાવ અંધશ્રદ્ધામાં ગણાય. હા, ને એના મને તમારામાં શું ફેર છે મને કહો. હવે તમે બહુ મોટી કીક મારી, મને 1500 વર્ષ પાછળ ફેંકી દીધો. જેમાં સુખ નથી એમાંથી તમે સુખ મેળવવાનો પ્રયત્ન કરો, એ તો યજ્ઞ કરીને વરસાદ લાવવા જેવી વાત છે કે બીજી કાંઈ? બુદ્ધિશાળી માણસ હતો, કાંઈ વિચાર્યું નથી. આપણે બધા બુદ્ધિશાળી ગણાતા હો, પણ અમારો વિષય સુપર ઇન્ટેલિજન્સનો છે, તમારી બુદ્ધિ કરતા હોય તો આ દિશામાં તમે વિચાર નહીં કર્યો. જૈનાચાર્યોએ, જૈનેન્દ્રોએ જે વાત કરી છે એ વાત દુનિયાના લોકોએ કરી નથી કે દુનિયાના લોકો સમજ્યા નથી, એવી કોઈ અલૌકિક ને અપૂર્વ વાતો છે જૈન શાસ્ત્રોમાં અને જૈન દર્શનનો. એ મટીરિયલ છે. કંઈક બીજી જાતની છે, હું આ બાબતથી અજાણ્યો છું. સ્વીકારી લીધું, મારો ફળવો હતો એ રીતે, બુદ્ધિવાળો હતો પણ ફળવો હતો. હું આ બાબતથી આ રીતે મેં ધર્મને નહોતો વિચાર્યો, સાયન્સની દ્રષ્ટિએ નથી વિચાર્યું. સમજીને સુખી થવું છે તો એ સુખ માટેનો આપણી સમજણ વ્યવસ્થિત અને ચોખ્ખી હોવી જોઈએ. નહીંતર સુખ માટે જાવા નાખવા જેવું કાંઈ, જાવા નાખવા સિવાય બીજું કાંઈ નથી. કેવું? ઝાંઝવાના જળમાં પાણી માટે હરણિયા જાવા નાખે એના જેવી વાત છે. પોતાથી હિંમત રાખીને હું મારા પોતાથી જ છું, કોઈ કોઈને શરણ આપતું નથી એમ સમાધાન કરવું. કોઈ સજ્જનના મૃત્યુનો પ્રસંગ હોય ને એને અનુલક્ષીને કહ્યું છે, હિંમત રાખવી. કોઈ મરી ગયું છે માટે તને કાંઈ તકલીફ પડવાની છે વાતમાં કાંઈ માલ નથી. હું મારા પોતાથી જ છું એટલે મારા આધારે જ હું છું, કોઈના આધારને આલંબનની મને જરૂર નથી. કોઈ કોઈને શરણ આપતું નથી, કોઈ કોઈને શરણભૂત થતું નથી એમ સમાધાન કરવું અને તે જ ખરું કરવા જેવું છે. વીજળીના ઝબકારા જેવું આ આયુષ્ય છે. કેટલો પાણીનો પરપોટો ફૂટે એમ ફૂટી જશે. આપણે હમણાં ગયા હતા સાંજે કોઈને ઓફિસમાં, નહોતા વાત કરતા ઓફિસમાં એક માણસ છેલ્લી મિનિટ સુધી બધાની સાથે વાતો કરે છે, ટેલિફોન કર્યા છે, સાંભળી કોઈ માનવા તૈયાર ન હતા. તો ઓફિસમાં બેઠા નથી. હમણાં તો પાકા લાગતા અમારે આટલી બધી વાતો કરીએ છે, તો મને ટેલિફોન આવ્યો તો મને આમ હતું નથી એટલે નથી હોય હો ટકા. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના અનિત્ય ભાવના. કૃપાળુ દેવે જે અનિત્ય ભાવના લખી છે એનું આ પદ છે કે પૈસા છે એ તો વીજળી જેવી છે, ચીજ છે. પ્રભુતા એટલે સત્તા છે, એ પતંગ ફાટી જાય એટલી જ વાર લાગે છે. આ પ્રધાનો રાતોરાત ઉઠી જાય છે કે એની મિનિસ્ટર નથી. આયુષ્ય તે તો જળના તરંગ, પાણીનું તરંગ જેમ પાણીમાં સમાઈ જાય આયુષ્ય જાતા વાર લાગતી નથી. પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. પુરંદરી ચાપ ઇન્દ્રધનુષ, ચાપ એટલે ધનુષ, ઇન્દ્રધનુષ થાય છે ને આકાશમાં, પુરંદર એટલે ઇન્દ્ર, ઇન્દ્રધનુષ કે તો સાત રંગના પટ્ટા થાય છે. અનંગ રંગ એના રંગને કોઈ અંગ નથી. એમ કપડા ઉપર રંગ ચડાવો તો આખો રંગ હોય તો કપડું ફાટે ત્યાં સુધી જાય નહીં. આ કોના ઉપર પટ્ટો માર્યો છે સાત રંગનો? ખાય અનંગ રંગ. કોઈ લાકડા ઉપર, કોઈ ધાતુ ઉપર, કોઈ કપડા ઉપર કાંઈ રંગ લગાડ્યો છે કે નહીં એ આકાશમાં થોડીક વાર થયું છે, ક્યારે વિલય થઈ જશે ખબર નહીં પડે. ઇન્દ્રધનુષ આ તો સત્તરમા વર્ષ પહેલા સોળ વર્ષે લખેલી વાત છે. બધી સોળ વર્ષની ઉંમરે શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. આવા ક્ષણિક પ્રસંગોમાં જીવ રાચે છે, રાજી થાય છે, તન્મય થાય છે, એકાકાર થાય છે. એમાં રાજી થવા જેવું છે નહીં. એ ઘરમાં જીવ રહ્યો છે આ મારું ઘર સમજીને હાશ કરીને પણ ધર્મશાળામાં ઉતારા દીધું છે. કેવું છે ધર્મશાળાનો ઉતારો? યાત્રામાં જે ધર્મશાળામાં ઉતરીએ જ ને, બહુ સારી ધર્મશાળામાં ઉતરી આપણે. આનો આપણે શું લેવા દેવા એ ધર્મશાળા? રે કંઈ રિપેરિંગ કરવા બેસી જઈએ આપણે? હે, ધર્મશાળામાં જઈને કંઈ રિપેરિંગ કરીએ છીએ કેમ? કાંઈ ક્યાં આપણે રહેવું છે એવું ઘર છે. અહીંયા તો ફર્નિચર ફર્સ્ટ ક્લાસ બનાવે, મનગમતા રંગનું, મનગમતી ડિઝાઇનનો અને પોરો ખાઈ જાય તો સરસ બને કે પોરો ખાઈ જાય. પછી રિએક્શન આવે, જવાનો વારો આવે ત્યારે. ગુરુદેવ કહેતા હતા કે મુંબઈમાં આવેલા બહુ સરસ ફર્સ્ટ ક્લાસ વેલ ફર્નિશ્ડ મકાન પોતાનું બિલ્ડિંગ હોમ જોયું. થોડો વૈરાગ બહુ ને, અરે રે આ બચારાને અહીંથી નીકળવું ક્યાંય કેમ ગમશે હવે, કે ક્યાંય ડાઘવા પડી એને ગમતું નથી. દાદરાના કઠોડા એકદમ પાલિશવાળા, હં ચકચકાટ મારે, ક્યાંય ડાઘો નહીં, મેલ નહીં ક્યાંય. માણસો રાખેલા રોડ બુછે, સાફ કરે સરખી રીતે, નોકર ચાકર લોકો. હવે એને ધાબાનો વારો આવશે તો એને કેમ ગમશે, અહીંથી કેવી રીતે નીકળશે અહીંથી, હે આકરું પડી ગયું છે. રિએક્શન આવ્યા વગર જેટલી સંયોગની મીઠાશ લીધી છે, વિયોગનું દુઃખ એના અનુપાતમાં એના પ્રમાણમાં ઉત્પન્ન થયા વગર રહેશે. બહારમાં કંઈ રોકાવા જેવું નથી. આત્માનું શરણ એ ખરું શરણ છે. પરમાં મારું મારું કરે પણ ત્યાં કાંઈ મારું નથી. માટે શાસ્ત્રમાં ચિત્ત લગાવી આત્મા કેમ ઓળખાય, મારું સ્વરૂપ હું કેવી રીતે પીછાણું, હવે આવા જન્મ મરણનો કેમ નાશ થાય, આ પ્રયોજન બુદ્ધિ પ્રશ્નો લીધા છે. એમ શું કીધું, શાસ્ત્રમાં પણ આવા પ્રયોજનભૂત વિષય પાછળ ઉપયોગ લગાવો, અપ્રયોજનભૂત નહીં. જન્મ મરણનો અંત કેમ આવે એ માર્ગ ગોતી લેવા જેવો, એ ઉપાય ગોતી લેવો શાસ્ત્રમાં. સંસારની અંદર ખરું તો તે કરવાનું છે, અત્યારે જે કરવાનું છે તો ખરેખર આ કરવાનું છે. આત્માને કોઈ પર પદાર્થની જરૂર નથી, આત્માને જરૂર નથી. અનંતકાળથી જીવતો આવ્યો છે, અનંતકાળ જીવતો રહેશે કોઈના વિના. પોતે માની બેઠો છે કે મને પરથી સુખ, એમ માની બેઠો છે. મિસકોન્સેપ્ટ છે. આધાર બુદ્ધિને સુખ બુદ્ધિ છે એ ભ્રમથી કથેલી છે. પણ સુખ આત્મામાં ભરેલું છે. ગોપાળુદેવે 108 નંબરનો પત્ર લખ્યો છે, સુખ આત્મામાં છે. એના ઉપર બહુ વજન દીધું છે. જે જીવ ભ્રમામાં, હું તને ખરું કહું છું, તારું સુખ તારા આત્મામાં છે, ક્યાંય તારું સુખ આત્માથી બહાર નથી. સુખનો ભંડાર તું પોતે જ છો, પણ તું ચૂકી ગયો છો, ભૂલી ગયો છો, વિસ્મરણ કરી ગયો છો, એટલે સુખ માટે બીજે તું પ્રયત્ન કરે છો, જે કદી સફળ થવાનો નથી, થયો નથી ને થવાનો પણ નથી. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે, હું જ્ઞાન દર્શનથી ભરેલો શુદ્ધ અરૂપી આત્મા છું. કાંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર, એક પરમાણુ પણ આ આત્માનો નથી. અને આ આત્મા બધું અહીંયા મૂકીને ચાલ્યો જાય છે, કાંઈ પણ સાથે લઈને જતો નથી. પ્રારબ્ધના પરમાણુ છે એ જુદી વાત છે, પણ એને જેના ઉપર મમત્વ છે એ તો કાંઈ એક પરમાણુ સાથે આવતો નથી. પરમાણુ માત્ર પણ કાંઈ પોતાનું નથી, એક પરમાણુ પણ પોતાનું નથી. ત્યાં બીજું પોતાનું ક્યાંથી થાય, શરીર પણ મૂકી દેવું પડે છે, પછી બીજાની ક્યાં વાત. માત્ર કલ્પનાથી એકત્વ બુદ્ધિના રાગને લઈને પોતાના માને છે કુટુંબ પરિવાર આદિને, પણ પરિણામ પલટાવ્યા વગર છૂટકો નથી. એ પરિણામને સાચી સમજણથી ફેરવ્યા વગર તને સુખ થવાનું નથી, સમાધાન નહીં આવે. અને મોટામાં મોટું દુઃખ છે તે અસમાધાન અને ટેન્શનનું છે. સૌથી વધારે દુઃખ શેનું છે, ટેન્શનનું, તણાવનું દુઃખ છે. અને એ જ્ઞાન વિના કોઈ દિવસ ટેન્શન મટે નહીં, સમાધાન આવે નહીં. આકુળતા અને વેદન વધારે કરે, ટેન્શનમાં વધારે આવે, ઉલટું કર્મબંધ વધારે થાય છે. એનાથી તો કર્મબંધ વધવાનો છે. વહેલું કોઈ મોડું પરિણામ પલટાવીને સમજણ છે, સાચી સમજણથી વસ્તુ સ્વરૂપનું સમજણ કરવાનું છે. સાચી સમજણથી વસ્તુના સ્વરૂપને, જળ ચૈતન્યના સ્વરૂપને સમજીને પરિણામને પલટાવીને સાચું સમાધાન કરીને શાંતિ રાખે છૂટકો છે. ત્યાં સુધી હે જીવ, તારો છુટકારો થવાનો. આમ એ રીતે આજે 490મો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. દુઃખનો પ્રસંગ એવો છે, સ્વજનનો દેહાંત એ ઘણા દુઃખનો પ્રસંગ છે. અસહ્ય દુઃખ જીવને થાય છે, સમાધાન થતું નથી. ત્યાં પણ સાચી સમજણ હોય તો સમાધાન ને શાંતિ અને નવા કર્મ નો બાંધ.